સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 3/3/2015. વચનામૃત ગઢડા અંત્ય 13 દેશકાળે એકાંતિક ધર્મ રહ્યાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1884ના અષાઢ વધી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા ને પાગને વિશે તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને આગળ મુનિમંડળ દુકડ સરોદા લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે કીર્તન રાખો, હવે ભગવત વાર્તા કરીએ એમ કહીને શ્રીજી મહારાજે મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. જીવનો દેહ છે તે તો પૂર્વકર્મને આધીન છે, તેનો એક નિર્ધાર રહેતો નથી. તે ક્યારેક સાજો રહે ને ક્યારેક કર્માધીનપણે કરીને માંદો થઈ જાય ને ક્યારેક સ્વતંત્ર વધતો હોય ને ક્યારેક પરાધીન પણ થઈ જાય અને ધાર્યું હોય તે ઠેકાણે રહેવાય કે ન જ રહેવાય અને ક્યારેક હરિભક્તના મંડળમાં રહેતા હોઈએ ને કર્મ કે કાળને યોગ્ય કરીને નોખા પડી ગયા ને એકલા જ રહી જવાય ત્યારે જે જે નિયમ રાખવાની દ્રઢતા હોય તેનો કાંઈ મેળ રહે નહીં, અથવા ઇંગ્રેજ જેવો કોઈક રાજા હોય ને તેણે કાંઈક પરવશ રાખ્યા અથવા પોતાના મન ને ઇન્દ્રિયો તે ઇંગ્રેજ જેવા જ છે તેને પરવશ રાખ્યા, ત્યારે જે સંતના મંડળમાં રહેવું ને સત્સંગની મર્યાદા પાળવી તેનો કાંઈ મેળ રહે નહીં. અને શાસ્ત્રમાં તો એમ જ કહ્યું છે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચાર સંપૂર્ણ હોય ત્યારે એકાંતિક ભક્ત કહેવાય ને એકાંતિકની જે મુક્તિ છે તેને પામે. અને કાળ કર્મને યોગ્ય કરીને દેહની વ્યવસ્થા તો એકની એક રહે એમ જણાતું નથી, માટે ભગવાનના ભક્તને કેવી રીતે એકાંતિકપણું રહે છે એ પ્રશ્ન છે. પછી ગોપાળાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શુકમની ઇત્યાદિક મોટા મોટા સાધુ હતા, તેમણે જેવું જેને જણાયું તેવો ઉત્તર કર્યો પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેમ અમારે ભગવાનને વિશે નિષ્ઠા રહે છે તેમ અમે કહીએ છીએ. અમારે તો ગમે તેવું સુખ દુઃખ આવે તથા સંપત વિપત આવે તેમાં એમ રહે છે જે એક તો ભગવાનની અતિશય મોટપ જાણીએ છીએ, તેણે કરીને આ સંસારમાં મોટા મોટા રાજાની સમૃદ્ધિ ને રાજ્યલક્ષ્મી તેને જોઈને લેશ માત્ર પણ અંતરમાં તેનો ભાર આવતો નથી અને એમ સમજીએ છીએ જે આપણે તો ભગવાન થકી કંઈક અધિક નથી અને આપણું મન છે તે ભગવાનના ચરણારવિંદમાં ચોંટાડ્યું છે અને ભગવાન સંગાથે એવી દ્રઢ પ્રીતિ કરી છે જે તે પ્રીતિને કાળ કર્મ માયામાંથી કોઈએ ટાળવાને અર્થે સમર્થ નથી અને પોતાનું મન એ પ્રીતિ ટાળવાને કરે તોય પણ ભગવાનમાંથી એ પ્રીતિ ન ટળે એવી રીતનો દ્રઢાવ છે. તે ગમે તેવું સુખ દુઃખ આવે છે તોય નથી ટળતો અને સ્વાભાવિક મનમાં એવી રૂચિ રહે છે જે શહેર હોય કે મેડી હોય કે રાજદરબાર હોય ત્યાં તો ગમે જ નહીં અને વન હોય, પર્વત હોય, નદી હોય, ઝાડ હોય, એકાંત ઠેકાણું હોય ત્યાં અતિશય ગમે છે ને એમ જાણીએ છીએ જે એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન કરીએ તો સારું એવી સદાય રૂચિ રહે છે. અને જ્યારે અમને રામાનંદ સ્વામીનું દર્શન નહોતું થયું ત્યારે મુક્તાનંદ સ્વામી સંગાથે અમે એમ ઠરાવ કરી રાખ્યો હતો જે મને રામાનંદ સ્વામીનું દર્શન કરાવો તો આપણે બે જણ વનમાં જઈને ભગવાનનું અખંડ ધ્યાન કર્યા કરીશું અને કોઈ દિવસ વસ્તીમાં તો આવશું જ નહીં એમ મનનો ઠરાવ હતો. તે હમણાં પણ મન એવું ને એવું જ વર્તે છે અને ભગવાન ને ભગવાનના જે ભક્ત તેમાં તો એવું દ્રઢ હેત છે તેને કાળ, કર્મ ને માયા તેમાંથી કોઈએ ટાળવાને સમર્થ નથી અને પોતાનું મન ટાળ્યાનું કરે તોય પણ હૃદયમાંથી ટળે જ નહીં એવી ભગવાન ને ભગવાનના ભક્ત સંગાથે અતિશય પ્રીતિ છે. અને અમે કેટલીક વાર સત્સંગમાંથી જવાને અર્થે ઉદાસ થયા છીએ પણ ભગવાનના ભક્તનો સમૂહ જોઈને ટક્યા છીએ. તે કોઈ રીતે મૂકીને જવાતું નથી અને જેને હું ભગવાનનો ભક્ત ન જાણું તે ઠેકાણે તો મને રાખ્યાના કોટી ઉપાય કરે તોય ન જ રહેવાય, અને ગમે તેવી અમારી શુશ્રુષા કરે તોય અભક્ત સંગાથે અમારે બને જ નહીં. એવી રીતે ભગવાન અને ભગવાનના ભક્ત સંગાથે અમે અમારા મનને અતિશય પ્રીતિએ કરીને જોડી રાખ્યું છે, અને તે ભગવાન વિના બીજું કોઈ પદાર્થ વાલું રાખ્યું નથી. માટે શા સારું ભગવાનમાં પ્રીતિ નહીં રહે, અને ભગવાનના કથા કીર્તનાદિક કરતા હોઈએ ત્યારે તો એવી મસ્તાઈ આવે છે જે જાણીએ દીવાના થઈ જવા છે, અને જેટલો વિવેક રહે છે તે તો કોઈક ભક્તજનના સમાસને અર્થે રહે છે, પણ મનમાં તો એવી ને એવી જ ખુમારી રહે છે, અને ઉપરથી તો લોકને મળતો વ્યવહાર રાખીએ છીએ. અને તે ભગવાન છે તે જ આ દેહના પ્રવર્તાવનારા છે, તે ગમે તો દેહને હાથીએ બેસારો ને ગમે તો બંદીખાનામાં નખાવો, અને ગમે તો આ દેહમાં કોઈક મોટો રોગ પ્રેરો, પણ કોઈ દિવસ ભગવાન આગળ એવી પ્રાર્થના કરવી નથી જે હે મહારાજ આ મારું દુઃખ છે તેને ટાળો. શા માટે છે? આપણે પોતાના દેહને ભગવાનના ગમતામાં વર્તાવો છે, તે જેમ એ ભગવાનનું ગમતું હોય તેમ જ આપણને ગમે છે, પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેશ માત્ર પણ નોખું રાખવું નથી. અને આપણે જ્યારે તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઈચ્છા તે જ આપણું પ્રારબ્ધ છે, તે વિના બીજું કોઈ પ્રારબ્ધ નથી. માટે ભગવાનની ઈચ્છાએ કરીને ગમે તેવું સુખ દુઃખ આવે તેમાં કોઈ રીતે અકળાઈ જવું નહીં, ને જેમ ભગવાન રાજી તેમ જ આપણે રાજી રહેવું. અને આવી રીતની જે ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ, તેણે યુક્ત એવો જે ભક્ત, તેના જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ, તેની રક્ષાને તો એ ભગવાન પોતે જ કરે છે. અને ક્યારેક દેશકાળના વિષમપણે કરીને બહારથી તો તે ધર્માદિકના ભંગ જેવું જણાતું હોય, પણ તે ભક્તના અંતરમાં તો ધર્માદિકનો ભંગ થતો જ નથી. એવી રીતે શ્રીજી મહારાજ પોતાને ઉપદેશ કરીને જે ભગવાનના અતિ દ્રઢ ભક્ત હોય તેને જેમ સમજવું ઘટે, અને જેમ ભગવાનમાં દ્રઢ પ્રીતિ કરી જોઈએ, તે સર્વે વાર્તા કરી દેખાડતા હવા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્યનું 13મું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 9 સર્વદેશી સમજણ.
વાત 126મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે વરસાદ બહુ થાય ત્યારે નદીઓ ગામ તાણી ગઈ, માટે એવું ન કરવું જે પોતાનું નાક કપાય ને લાંછન લાગે. માટે હટજોગ કરવો ને આ દેહ કરીને વિષય ન ભોગવવા એવો ઠરાવ કરવો. સુરતમાં 2 વર્ષ સુધી જોડી માગી ને બુરાનપુરમાં રાત પડે ને ગાવણા થાય તેમાં કોઈ બચે નહીં. જેણે દ્રવ્યમાં ખાધામાં માનમાં કે સ્ત્રીમાં સુખ માન્યું છે તેને તો પશુ જ લખે છે. પછી પૃથ્વી ફાટ્યાનું ને ક્ષયરોગનું મધ્યનું 47મું વચનામૃત વંચાવ્યું. વાત 127મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે કથા સાંભળવાનો આદર રાખવો ને કથામાં ઊંઘ આવે તો સર્પનો દેહ આવે, ને કર્તવ્ય હોય તેમાં મન હોય તો નિંદ્રા આવે નહીં. ચરખાવાળા ચીંચોડાવાળા ને બાકરાવાળા કોઈ ઊંઘતા નથી. માટે એવી રીતની આદરે સહિત લગ્ની હોય તેને નિંદ્રા ન આવે. તે આ ભંડાર કર્યો ત્યારે 2 મહિના સુધી કોઈ ઊંઘ્યું જ નહીં, ને કામ જીતવો તે તો લોકાલોક ફેરવવાથી પણ મોટો છે. પૃથ્વી ગળી ગયા એવા દૈત હતા, પણ કામ ક્રોધ જીતાણા નહોતા. માટે જે કર્તવ્ય હોય તે કરે ડાયો, ને આ તો દેહના અંત સુધી ચલાવવું છે. પછી કાર્યાણીના 10ના વચનામૃતની વાત કરી. વાત 128. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે શાસ્ત્ર ભણવું સાંભળવું તે પણ પોતાને સમાસ થાય એવું ભણવું ને સાંભળવું, ને સમાસ થાય ત્યાં રહેવું, નિકર ખોટ રહી જાય. તે ઉપર પરમ ચૈતન્યાનંદ સ્વામીની વાત કરી જે પદાર્થ કોઈક લાવે તે પેલા પોતા પાસે આવે પછી મહારાજ પાસે જાય એવા હતા. પણ બાળ મુકુંદ સ્વામીએ સેવામાં રહીને બધું કઢાવી નાખ્યું. તે જૂનાગઢમાં મૂર્તિ આગળ એક પગે ઊભા રહીને સ્તુતિ કરતા, જે તમારા સાધુ ઓળખાતા નથી તે ઓળખાવજો. વાત 129. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે પછી ખપ ઉપર અક્ષરાનંદ સ્વામીની વાત કરી, જે મોડા ગામના ક્ષત્રિય હતા ને ત્યાગી થવા વડતા લાવ્યા ત્યારે મહારાજ કહે અમારું ગમતું કરવું છે કે તમારું, તો કહે મહારાજ તમારું ગમતું કરવું છે. પછી મહારાજ કહે બોચાસણવાળા કાશીદાસનું હળ હાંકો, તે સાંભળી રાજી થકા ગયા અને 3 વર્ષ સુધી હળ હાંક્યું. પછી મહારાજે બોલાવ્યા ને સાધુ કરી અક્ષરાનંદ નામ પાડ્યું ને વડતાલના મહંત કર્યા, એટલે પરમ ચૈતન્યાનંદ સ્વામીને ઈર્ષા થઈ ને કહે કાલ સવારે સાધુ કર્યા ને આજે મહંત કર્યા, તેથી રિસાઈને ધરમપુર જવા નીકળ્યા. ત્યારે એમના ભેળા તેમના 10 સાધુ ચાલ્યા, એટલે પરમ ચૈતન્યાનંદ સ્વામી કહે મારે તો માને કરીને જવું પડે છે, તમે સા સારું આવો છો? મહારાજ ભગવાન છે ને કલ્યાણ પણ ત્યાં જ છે, તે સાંભળી તેઓ પાછા વળ્યા. તે વાત મહારાજે સાંભળી ત્યારે કહે પાછા વાળનાર ભક્ત છે ને જે વાંસે જઈ પાછા આવ્યા એને ગમ નથી, માટે સ્વભાવ ઓળખવા તે તો કૃપાન સ્વામી જેવા જાણે, બીજા ન જાણે. વાત 130મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે નૃસિંહાનંદ સ્વામીએ કૃપાન સ્વામીને કહ્યું જે મને કહેવાનું હોય તે કહેજો. ત્યારે કૃપાન સ્વામી કહે ભીષ્મ પિતાએ ગંગાજીમાં શ્રાદ્ધ સરાવ્યું, ત્યારે બ્રહ્મચર્યવાળા જાણી પિતરીએ પિંડ લેવા કુંડમાંથી હાથ કાઢ્યા, એટલે ભીષ્મ પિતા કહે હાથોહાથ પિંડ આપવાની શાસ્ત્રમાં ના કહી છે, માટે મારાથી હાથોહાથ ન અપાય, પણ તમારે પિંડ લેવો હોય તો હું ચટ ઉપર મૂકું ત્યાંથી લેજો, તેમ હું પણ તમને મોઢામોઢ નહીં કહું ને ઇતિહાસ કથામાં કહી જઈશ, એટલે સમજવું હોય તો સમજી લેજો, માટે આપણે પણ ઉઘાડું મોઢામોઢ કોઈને કહેવું નહીં, નિકર દુઃખ આવશે. વાત 131. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે માની હોય તે ઉપવાસ કરે ત્યારે તમો ગુણ વધે, માટે કામ જીત્યાનો ઉપાય નોખો છે, લોભ જીત્યાનો નોખો છે, માન જીત્યાનો ઉપાય જુદો છે, એમ બધાના ઉપાય જુદા છે. વાત 132. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જ્યાં ભગવાન હોય ને સત્સંગ હોય ત્યાં અવિદ્યા આવે, માટે જે ગાફલાઈ રાખશે તેનું ખોરડું લૂંટાશે, ને કોઈ વિષયમાં આસક્તિ થાય ને રજતમ આવે તો આંખમાં ધૂળ પડી જાણવી. વાત 133. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે ગ્રહસ્થ ને ત્યાગી એ સર્વને શત્રુ તૈયાર ઊભા છે, ને ત્યાગીને જેમ ભગવાન મળવાનો વિજોગ છે તેમ ગ્રહસ્થને વિષય મળવાનો વિજોગ છે. તે ઉપર વાત કરી જે હરિયાણામાં એક જણે તરગાળાને કહ્યું જે તું સ્ત્રીના લુગડા પહેરીને મને એક વાર મળ તો 500 કોરી આપું, તે મળ્યો એટલે 500 કોરી આપી, ને એક કણબી પટેલનો બાપ મરી ગયો, તેના કારજમાં સાથી ખાંડ તોડવા બેઠું, તે સારો ગાંગડો આવે તે મોઢામાં મૂકે, એમ સાંજ સુધી ખાંડ તોડી ને સારો ગાંગડો મોઢામાં આમ મૂકતો ગયો, પછી તો પાણીનો માગ રહ્યો નહીં, ને પેટ ચડ્યું ને ગળું ફાટ્યું એટલે મરી ગયો, એવા વિષય બળ્યા છે. વાત 134. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે ખાવું ઊંઘવું ને સ્ત્રી એ 3નો અભાવ ન થાય, કેમ જે બહુ બળ્યા છે, માટે ધીરે ધીરે વિચાર કરે તો અભાવ થાય, પણ ઠેકડા મારીએ અભાવ ન થાય, ને વિષયથી છેટું કરે ને ભગવાન તથા સંતનું સમીપણું કરે ત્યારે સુખ થાય, ને હવે તો મળે ને તેનો ત્યાગ કરશે તેનો જ ત્યાગ રહેશે, ને જેમ દરિયાની છોડું આવે તેમ વિષય માત્રની છોડું આવે છે, ને વિષયનો વરસાદ થાય છે તેમાં પલળ્યો એ ગયો. વાત 135. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે પૂર્વનું પાપ તો કોઈકને જ હશે, પણ સર્વને ક્રિયમાણ નડે છે, જેવા ક્રિયમાણ કરશે એવું થશે, રાત્રિ પ્રલય સુધી 100 કરોડ રૂપિયા થશે ને આપણે મરી જશું, પછી રૂપિયા શું કામના. વાત 136. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, સત્સંગમાં કુસંગ છે તે શું છે? મહારાજ અને અવતારાદિકને સરખા કહે તથા મોટા એકાંતિક અને સાધારણ સાધુને સરખા કહે તથા પ્રગટ સ્વરૂપમાંથી પાડે તે સત્સંગમાં કુસંગ જાણવું. બીજો બહારનો કુસંગ તે શું જે સ્વામિનારાયણને ભગવાન ન કહે? ને ત્રીજો અંતકરણનો કુસંગ તે શું જે સંકલ્પ કર્યા વિના રહેવાય નહીં ને સાંભળ્યા કે જોયા વિના રહેવાય નહીં? તેમાં પણ ઇન્દ્રિયું છે તે પાતળિયું છે. છાના પાપ કરતો હોય, ખાતો હોય, ચાળા ચૂતતો હોય ને જાણે કોઈ જાણતું નથી, પણ બધું એ જાણીએ છીએ.
જાકા હૃદયામાં હિ જ્ઞાન પ્રકાશત તાસ સ્વભાવ રહે નહીં છાના, ને નહીં બે નહીં સે નહીં જાણીએ ઉઠત બેઠત હિ પહેચાના.
માટે છાનું રહે જ નહીં. વાત 137. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, પ્રાતઃકાળે ઉઠીને વર્ણાશ્રમનો વિચાર કરવો જે મારો શું ધર્મ છે ને કેમ વર્તાય છે. તે ત્યાગી હોય ને વળી પૂછે જે છોકરા તું પરણ્યો છે કે વહુ કેવડી છે, એ સાધુનો ધર્મ નહીં. એવું ત્યાગીથી પૂછાય નહીં. આનંદ સ્વામી સત્સંગી પાસેથી માગી માગીને મહારાજની પૂજા સારું ઘરેણા ને કિનખાબ વગેરે લાવ્યા. તે મહારાજને ગમ્યું નહીં, આદર ભાવ પણ આપ્યો નહીં. વાત 138. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, પરચો ઈચ્છે તેને પામર જાણો. નિષ્કામી વર્તમાન પડે છે એ જ મોટો પરચો છે. માટે ત્રણ ગ્રંથ અણીશુદ્ધ પાળવા.
સર્વે મન કૃષ્ણ પદારવિંદયોર વચાંસી વૈકુંઠ ગુણાનુવર્ણને કરૌ હરેર મંદિર માર્જનાદિષુ શ્રુતિમ ચકારાચ્યુત સત કથોદય.
એમ કરવું ને ખબર વિના તો દોષેર અત્તર માગ્યું એમ થાય છે. તે એક સાધુએ હરિજનને કહ્યું જે મહારાજને દર્શને જવું છે તે દોષેર અત્તર લાવજો, મહારાજને ભેટ ધરવી છે. પછી હરિજન અત્તરની શીશી લાવ્યા ને કહ્યું જે મહારાજને આ અત્તર પસંદ આવે તો વધારે મંગાવજો. સાધુએ મહારાજને અત્તરની શીશી આપી. તે મહારાજે અત્તરના વખાણ કર્યા એટલે તે સાધુ બોલ્યા જે મેં તો દોષેર અત્તર મંગાવ્યું હતું, પણ હરિજન કહે મહારાજને પસંદ આવે તો મંગાવજો. પછી મહારાજ કહે સાધુને કંઈ ખબર છે કે દોષેર અત્તરના કેટલા રૂપિયા થાય? આટલી શીશીના જ 10 રૂપિયા બેઠા હશે. ત્યાગી થઈને ગ્રહસ્થ પાસે માગી માગીને લાવે છે તે ત્યાગીને દૂષણ છે, ને ગ્રહસ્થ પાસેથી પરાણે લેવું તે તો તેનું લોહી પીધા જેવું છે, ને એ જ હિંસા છે.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 20. ત્યાગી સાધુ. માંગરોળમાં મધ્યરાત્રિ વીતી ત્યાં સુધી કથા, કીર્તન અને ધ્યાન થયા. પછી શ્રીહરિએ વાત કરતા કહ્યું, નિદ્રા, ભૂખ, તરસ વગેરે દેહના ધર્મ છે, પણ તેને નિયમમાં કરવા, દેહને વધુ પડતો આહાર ન આપવો. ત્યાગી અને ગૃહિના નિયમ કહ્યા છે તેમાં દેહને વર્તાવવો. ભગવાન અને સત્પુરુષ વિના વેદ, નિયમ કે નીતિની વાત કોઈ પ્રવર્તાવી શકે નહીં. જેનું વર્તન દેહાકાર હોય તે વેદ ભણે તોય તેના અર્થને લેશ પણ પામી શકે નહીં. ભગવાન અને આત્મદર્શી સંત વેદનો અર્થ જાણે છે. સંત પોતે જ મૂર્તિમાન વેદ છે. અમારી સમજણ જે રીતે રહી છે તેને આત્મદર્શી સંત યથાર્થ જાણે છે, ને તમને હેતે કરીને શ્રેય કરવા માટે કહે છે. વેદશાસ્ત્રના મત અનુસારે અમારા વચન બધા સુખ આપનારા છે. આ પ્રમાણે સમજીને જે વર્તે છે તે અક્ષરધામને પામે છે. અમારા વચનનો જેને ભાર નથી એવા જનો જમપુર જાય છે એ નિશ્ચય જાણજો. એટલી વાત કરી શ્રીહરિ પોઢી ગયા. લોજમાં શ્રીહરિએ સંતોને કહ્યું, તમારા એક એક દ્વારા અનંત જીવો ઉદ્ધારવા છે. તમને હાથ જોડે, ભાવથી દર્શન કરે, ચરણમાં માથું નમાવે, અન્ન, જળ, વસ્ત્ર, ફળફૂલ આપે તે બધા બ્રહ્માને દુર્લભ એવું અનંત અક્ષરધામનું સુખ પામશે. ભુજમાં શ્રીહરિ સંતોને કહે, પૂરની બહાર સુંદર વૃક્ષ જોઈને તેની નીચે ઉતારો કરવો, પ્રશ્નોત્તર શીખવા, જ્ઞાનનો વિચાર કર્યા કરવો, સાંખ્ય અને યોગનો અભ્યાસ નિત્ય રાખવો, ગીતા ભાગવતનું શ્રવણ વારંવાર પ્રીતપૂર્વક કરવું. ભાગવત શીખવું એ પરમહંસનો શણગાર છે. પવિત્ર ગૃહે ભિક્ષા કરવી, બે જણે ભેગા મળીને ભિક્ષા લેવા જવું, કોઈ ભાવિક ભક્ત રસોઈ બનાવીને લાવે તે અન્નના ગોળા કરવા અને તે જળનું પ્રોક્ષણ કરીને જ કરવા. જળ નાખવું તે અન્નની શુદ્ધિ છે. જોળીને તળિયે ઘાસ નાખી ગોળા જોળીમાં રાખવા, ડાબા હાથમાં ગોળો લઈ ગ્રાસે ગ્રાસે સ્વામિનારાયણ કહીને જ જમવું. ખોખરા મહેમદાવાદમાં શ્રીહરિ સંતોને કહે કે અમારા ધામમાં જે સુખ છે તેની આગળ અનંત કોટી બ્રહ્માંડના સુખ સૂર્ય પાસે દીવા જેવા દેખાય છે. એ ધામના તમે અધિકારી છો, તમને અમારો પ્રતાપ દેખાતો નથી, તેથી અંતર ભારે રહે છે, પણ તમારા એક એક દ્વારાએ અનેક જીવોનો ઉદ્ધાર કરવો છે. તમે મોક્ષના બીજ રૂપ છો. અમે જે કંઈ વાત કરીએ છીએ તે પ્રત્યક્ષ દેખીને કહીએ છીએ, તમે તેને દેખતા પણ નથી ને જાણતા પણ નથી. કરતહમ જેતી વાતહી પ્રત્યક્ષ સો દેખાત, તુમ દેખત જાનત નહીં, એસે હે યહ બાત. શ્રીહરિએ ખોખરા મહેમદાવાદમાં સંતોને કહ્યું, વર્ણી, સંન્યાસી, પરમહંસ, સંત, સાધુ એમ જેટલા કંઈ ત્યાગી માત્ર કહેવાય છે તેમણે નાનું સરખું પણ આયુધ ન રાખવું. જો રાખે તો તે જગતના બંધનનું કારણ બને છે. વળી ત્યાગી થઈને ધન અને સ્ત્રીનો ત્યાગ પણ સર્વ પ્રકારે રાખવો જોઈએ. છાને છપને પણ ધન નારીનો યોગ સાધુને લાંછન લગાડે છે. વળી તેને સંગે પાપ પણ મોટું લાગે છે. એમ વાત કરી શ્રીહરિપુર બહાર આવ્યા અને વહેલાલ તરફ ચાલ્યા. ખોખરા મહેમદાવાદમાં શ્રીહરિએ સંતોને કહ્યું, દરેક આગેવાન સંતોએ ગામડામાં ફરવું, અમારા વચનરૂપી કોટમાં નિર્ભય થઈને રહેવું, તો માયા પ્રવેશ કરશે નહીં અને બંધન કરશે નહીં. દિવસે ગામની સમીપમાં રહેવું, મધ્યાહન કાળે ભિક્ષા માગવી, ભગવાનની ઈચ્છાએ જેવું અન્ન જોડીમાં આવે તે ઉદર ભરાય એટલું થાય ત્યાં સુધી ભિક્ષા માગવી, સૂકું, લુખું, પત્ર, કંદ, મૂળ, ફળ ઇત્યાદિનો આહાર કહેવાય. છતાં અમે અન્ન જમવાની છુટ્ટી આપી છે જેથી તમે જેનું અન્ન જમો એવા ઘણાય જીવોનો ઉદ્ધાર થાય. કચ્છમાં કાળા તળાવ ગામે શ્રીહરિ બધા સંતોને મળ્યા અને કહેવા લાગ્યા, અમારે તમારા દ્વારા કેટલાય કામ કરવા છે. તમે અમારા કલ્પવૃક્ષ સમાન છો. તમારાથી મને કોઈ અધિક પ્રિય નથી. તમે અમારા પ્રિય છો એમ જાણીને અમને જે વાત ગમે છે તે તમને કહીએ છીએ. તેનાથી તમારી કીર્તિ વધશે. કીર્તિ પામીને મરવું તે શ્રેષ્ઠ છે.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
તારીખ 1-8-90 રાતે 9 વાગે જ્ઞાન યજ્ઞ ભવન હોલ, પૂજ્ય ભક્તિ વલ્લભ સ્વામીના જન્મ દિવસ, આશીષ પરમ પૂજ્ય સ્વામીજી.
શ્રીમદ સદગુણશાલી નામ જગદ્વ્યાપ્તમ જનયાગવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાદિકમ નેયમ શ્રી પુરુષોત્તમ નિવરૈ વેદાદિ ગીતમ વિભો તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદમ. મકાઈનો કેવડો બહુ ખાધો છે. મેં સંતોને પૂછ્યું, મારી બાજુ ચિન્મયને બધા હતા, મકાઈનો કેવડો ત્યાં વધ્યો કે ઘટી ગયો? આજ તો બધા જમશે. મેં બી બહુ ખાધો, એ સુધી આવી ગયો છે, બોલાતો નથી. શ્રાવણ મહિનાનો મંગળકારી શુભ દિવસ. આ મહિનામાં ઘણા સંતોના પ્રાગટ્ય દિન આવે છે. તિથિ પ્રમાણે ભક્તિવલ્લભ સ્વામીનો જન્મદિવસ આજે છે. કૃષ્ણજીરાનો જન્મદિવસ અમે રાજકોટની ધરતી પર ઉજવ્યો. અહીંયા ભક્તિ સ્વામીનો જન્મદિવસ આપણે ઉજવીએ. મારી તમને વાત યાદ રહેતી હોય ન રહેતી હોય ખબર નથી, હરિધામના સમાજમાંથી દરેક વ્યક્તિને પ્રભુએ એક ગુણ સરસ આપ્યો છે. જે જે દિવસે જન્મદિવસ આપણે ઉજવતા હોઈએ ત્યારે આપણે નક્કી કરવું જોઈએ, જે વ્યક્તિમાંથી જે કાંઈ તમને ગમતું હોય તે આપણે લેવું જોઈએ. ભક્તિવલ્લભ સ્વામીમાંથી ત્રણ ગુણ મને ગમે, એની શ્રદ્ધા, ખૂબ શ્રદ્ધાથી દોડે. મને અને તમને બધાને દેખાયેલું છે જ, હિન્દુ સનાતન સંસ્કૃતિનો એક આદેશ છે. જેમ ઇસ્લામ તો ભાઈચારો, ક્રિશ્ચિયાનિટી તો સેવા, જૈન સંપ્રદાય અહિંસા, બુદ્ધ સંપ્રદાય તપશ્ચર્યા, એમ હિન્દુ સનાતન ધર્મ શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર મુકાયેલો છે. દરેક ધર્મની પાછળ એક રહસ્ય છે. કોઈનો ત્યાગ, કોઈનું જ્ઞાન, કોઈની વેરા, કોઈની ભક્તિ, કોઈની સેવા, કોઈનો ભાઈચારો. હિન્દુ ધર્મનું રહસ્ય શ્રદ્ધા અને વિશ્વાસ. દરેક સંતોમાં કોઈક શ્રદ્ધા છે, કોઈક વિશ્વાસ છે. ભક્તિ વ્યવસાયના એક યા બીજી રીતે તને શ્રદ્ધા અને વિશ્વાસનું એક પ્રતીક છે. એક ગુણ લેવાની જો તે પાડીએ 365 દિવસમાં ભરપૂર થઈ જાય. હું અંતરથી વાત કરું છું. પછી એક દિવસ એવો આવે કોઈ પણ વ્યક્તિ આપણને સામે મળે તો એનો ગુણ જ દેખાય. બુદ્ધિ તો ભગવાન આપવાના છે. તમે ચાલવાની શરૂઆત કરો તો બધા પ્રકારનું બળ પ્રભુ આપે છે. તમે નક્કી જ કે ના હોય મારે દરેકમાંથી એક ગુણ લેવો છે તો ક્યારેક કોઈને દુર્ગુણ દેખાય જ નહીં. આ સહજ વાત કરું છું. આજે આપણે આટલું નક્કી ન કરીએ તો એટલું ખરાબ દેખાય. મારે મારો વાદ નહીં લેવાનો. હું કથા બેસીને આનંદ કરતો હોય તે તમારે સૂત્રો નહીં સમજવાના. મારો એક એનાલિટિકલ માઇન્ડ છે. એનાલિટિકલ માઇન્ડ એટલા માટે રાખું છું કે તમને કોઈક સૂઝ આપવા માટે. દાદા ખાચર જેવી નિર્દોષ બુદ્ધિ તમારામાં છે હું કહી શકીશ નહીં, પણ દાદા ખાચરે કરેલી ભૂલ આપણે ભવિષ્યમાં ન કરીએ માટે આપણે સજાગ રહેવું જોઈએ. પણ દાદા ખાચરનો એક ગુણ તો છે, ભલે સમાગમ કરતા ના આવડ્યું પણ નિર્દોષ બુદ્ધિ, પ્રભુના ચરિત્રો તો બધા ગમાર્યા છે. નારાયણ શા માટે કરતા રહે, એવાની કોઈ જરૂર શા માટે રહે? ભલે બધા જીવવાને લારુવાની કોઈ સમજણ ગુણાતીની કક્ષાને કદાચ પ્રભુએ ન આપી કે એની લેવી હોય, પણ એમની જે નિર્દોષ બુદ્ધિ હતી, પ્રભુ સાથેનો સંબંધ એવો હતો કે પ્રભુ સિવાય રહેવાય નહીં. આત્મીય અને સુવર્ગભાવ અતિ ઉત્તમ પુરીની છેલ્લી અવસ્થા છે. અને કદાચ જીવવાને લારુવા કે દાદા ખાચર ન પ્રગટાવી અને એવા કોઈ પ્રસંગ હું તમને કહું જાણવા પડતું છે. બાકી એ પરામર્શો એ ભક્તો એમાંથી જે કંઈ આપણે સરસ વિચારીએ અમને ખરેખર આનંદ થાય. ભક્તિ સ્વામીના જન્મદિવસ ઉજવવા ભેગા થયા છે ત્યારે આપણે આ વસ્તુ યાદ રાખીએ, શ્રદ્ધા અને વિશ્વાસ. કોઈ પણ સાધે શ્રદ્ધા અને વિશ્વાસને પરાકાષ્ઠા એ પહોંચાડે નિર્દોષ બુદ્ધિ દ્રઢ થઈ જાય. પ્રભુ કરાવે નિર્દોષ બુદ્ધિ દ્રઢ થઈ એટલે પૂરું થઈ ગયું. 95 ઓર, 27 ઓર, 9-12 છેલ્લો ગાળો આપ ઓર. હવે શ્રી જન્મ જન્મદિવસોની જયારે સરળતા કેમ સામ સામે જે પ્રભુ સામે છે, ઘણા સંતોના જન્મદિવસ વારા ફરતી વારા ફરતી આપણી રીતે ઉજવીશું. ધૂમથી ઉજવવા છે, ગુણગાન ગાઈને બસ. આપને ક્યારે અપેક્ષા એવી નથી રાખવાની કે આ કેમ વર્તે છે. રોગીજી મહારાજ અંતરી અને સર્વજ્ઞ પુરુષ, એને ક્યારેય કોઈને જાણપણું નથી આવ્યું. આપણે જાણપણું આપનાર કોણ? આપણે કોઈ નવરાશ થતા નથી. બાપાએ સેવા કરી, બાપાએ ગુણગાન ગાય, બાપાએ આનંદ કરાયો, બાપા હસતા રહ્યા, બાપા દરેકની કક્ષાએ પહોંચ્યા, દરેકના સેવક બન્યા. સ્વામીજીએ ક્યારેય કોઈને જાણપણું આપ્યું નથી, આપણે નથી આપ્યું. અને એ નક્કી કરી રાખીએ સંજોગોને આધાર કદાચ જાનપણો કોઈને અપાયું. જાનપણો એટલે કેવી રીતે સમજો? આપણને અધિકાર નથી જ્ઞાન બનો આપવાનો.
આત્મીય સમાજની જય જય જય.